દિવસો પૂરા થયા છે, હજુ આપણી પાસે બે વ્યાખ્યાન છે, આજનું અને કાલનું. એમાં થોડી શેષ ચર્ચા બાકી રહે છે, એની આપણે આગળ ચર્ચા કરવી છે. જે આત્માના સાધારણ પાંચ ભાવ, ઔષમિક, ક્ષાયિક, ક્ષાયોપશમિક, ઔદયિક અને પારિણામિક, એ આત્માના સાધારણ પાંચ ભાવ છે. નિયમસાર કલશ 58ને જે આપણે મંગળાચરણમાં હવે આપણે એનો સ્વાધ્યાય કરીએ ને, કલશ બોલીશું. પહેલા દિવસે જ્યારે આપણે પાઠ ચાલુ કર્યો ત્યારે તમને આ કલશનો જે ભાવ ખ્યાલ આવ્યો હતો, અને આજે તમે હવે કલશનો સ્વાધ્યાય આપણે કરીએ અને એનો ભાવ ખ્યાલમાં અંતર પડી જશે. પહેલાં જે કહે ને, વાચકનું વાચ્ય ખ્યાલ ન આવે, એ શું કહેવા માગે છે એ ખ્યાલ ન આવે, અને પછી આનો ભાવ શું છે ખ્યાલ આવે ને, તો આનંદ વધારે આવે છે. હવે જો મંગલાચરણ છે એનું, અંચિત પંચમ ઘત એ પંચમ ભાવમ સ્મરંતિ વિદ્વાંસઃ. થઈ ગયું ને સરળ એકદમ? અંચિત પંચમ ગતે એટલે પંચમ ગતિની પ્રાપ્તિ માટે પંચમ ભાવનું સ્મરણ વિદ્વાન પુરુષો, જ્ઞાની પુરુષો કરે છે. તો આપણે પણ આત્માની આરાધનાના માર્ગ ઉપર લાગવું છે ને, તો આપણે પણ પંચમ ગતિની પ્રાપ્તિ માટે કોનું સ્મરણ કરવાનું છે? પંચમ ભાવનું સ્મરણ કરવાનું છે. સંચિત પંચાચારા કિંચન ભાવ પ્રપંચ પરિહીણા. ગઈકાલે આપણે આ પાંચ ભાવો કોને કોને હોય છે, કયા કયા જીવને કયો કયો ભાવ હોય છે એની વાત કરી હતી, પ્રશ્ન નંબર 23થી છે. પાંચ એક મિનિટ એને જોઈને પછી આગળ બીજું એક પ્રકરણ જોઈશું ભાવનું. પહેલું છે પ્રશ્ન 23માં, હા હા, આજે છે ને પારિણામિક ભાવ. પ્રશ્ન છે કે આ પાંચ ભાવ એ આ જીવના અસાધારણ ભાવ કહ્યા ને, એ જીવના અસાધારણ ભાવ કહ્યા પાંચ, તો એ પારિણામિક ભાવ તો છય દ્રવ્યમાં જોવામાં આવે છે, છય દ્રવ્યમાં જોવામાં આવે છે. તો પછી આને આત્માનો અસાધારણ ભાવ શા માટે કહે છે? તો એક તો એનું કારણ એ છે કે એટલા માટે સ્વામીજીએ આ આત્માના પારિણામિક ભાવને પરમ પારિણામિક ભાવ કહ્યો છે. પરમ પારિણામિક ભાવ માને બાકીના પાંચ દ્રવ્યમાં જે પારિણામિક ભાવ છે ને, દ્રવ્ય રૂપ દશા એની પણ છે, પણ એ પારિણામિક ભાવ આશ્રય કરવા લાયક એ પારિણામિક ભાવ નથી. બીજા પાંચ દ્રવ્યના એ માત્ર જ્ઞાનના પરિજ્ઞેયના ખાતામાં જાય છે, અને આત્માનો જે પારિણામિક ભાવ છે એને પરમ પારિણામિક ભાવ, ઉત્કૃષ્ટ પારિણામિક ભાવ એ આશ્રય કરવા યોગ્ય તત્વ છે. એના અવલંબને સમ્યક દર્શનથી લઈને કેવલ જ્ઞાનની દશા પ્રગટ થાય છે, એટલા માટે એને જીવનો અસાધારણ ભાવ અથવા નિજ તત્વ, સ્વતત્વ કહેવામાં આવે છે. એ જીવમાં જોવામાં આવે છે, જીવ સિવાય બીજા દ્રવ્યમાં જોવામાં આવતો આશ્રય કરવા યોગ્ય એવો પારિણામિક ભાવ માત્ર જીવ તત્વમાં જોવામાં આવે, બીજા દ્રવ્યોમાં એ આશ્રય કરવા યોગ્યવાળો પારિણામિક ભાવ જોવામાં આવતો નથી. તો એક તો એનો હેતુ પરમ પારિણામિક ભાવ કહેવાનો આશય એ છે. બીજી વાત એવી છે કે આત્મામાં, કાલે આપણે આવશે વ્યાખ્યાનમાં, છેલ્લા વ્યાખ્યાનમાં, આત્મામાં જે જ્ઞાન દર્શન ચારિત્ર વગેરે અનંત ગુણો છે, એ અનંત ગુણો જે છે એ પણ પારિણામિક રૂપે છે. શું કહ્યું? સમજાય છે? પર્યાયની વાત નથી કરતા આપણે, ગુણની વાત કરીએ છીએ. જ્ઞાન ગુણ, શ્રદ્ધા ગુણ, ચારિત્ર ગુણ વગેરે છે ને, એ દ્રવ્યમાં એ બધા જે ગુણો રહ્યા છે, એ બધા ગુણોને રહેવામાં કોઈ કર્મના ઉદય ઉપશમ ક્ષય ક્ષયોપશમની જરૂર નથી. પર્યાયમાં મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, કેવલ જ્ઞાનમાં કર્મના ઉદય આદિની અપેક્ષા આવે, પણ એ જ્ઞાન ગુણ, શ્રદ્ધા ગુણ, એને કર્મના ઉદય ઉપશમ આદિની અપેક્ષા નથી. એટલે દ્રવ્યમાં રહેલા અનંત ગુણ છે એ પારિણામિક રૂપ છે, પારિણામિક ભાવ છે, પણ એ ગુણને પણ પરમ પારિણામિક નહીં કહેવાય. કેમ કે પર્ટિક્યુલરલી એક એક ગુણ છે એ કોઈ આશ્રય કરવા લાયક છે નહીં. તો એવા અનંત ગુણોનો જે અભેદ પિંડ છે એને પરમ પારિણામિક ભાવ આશ્રય કરવા યોગ્ય તત્વ એ છે. જુઓ તો શું કહે છે, પારિણામિક ભાવ કોને હોય છે? તો અહીંયા કહે છે પારિણામિક ભાવ નિગોદથી માંડીને સિદ્ધ સુધીના સર્વજીવોને હોય છે. કોઈ જીવ બાકી નથી રહેતો પારિણામિક ભાવ વગરનો, કોઈ જીવ નથી હોતો. પછી ઔદયિક ભાવ કોને હોય છે? તો ઔદયિક ભાવ સમસ્ત સંસારી જીવોને હોય છે, પણ મુક્ત જીવોને હોતો નથી. એટલે સિદ્ધ ભગવાન છે એ બાજુમાં નીકળી ગયા, બરાબર છે? ત્યાર પછી ક્ષાયોપશમિક ભાવ કોને હોય છે? તો ક્ષાયોપશમિક ભાવ પહેલા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન સુધીના સર્વજીવને હોય છે ક્ષાયોપશમિક ભાવ. કેમ કે 12માંથી ઉપર ક્ષાયોપશમિક ભાવ જોવામાં, કેમ કે એમને તો કર્મનો શું કરી નાખ્યો છે? ક્ષય કરી નાખ્યો છે. તમે બધા આમ કરો છો ને, આમ તો મને આનંદ થાય છે. પહેલાં વ્યાખ્યાનમાં આમ નહોતા કરતા, પહેલાં વ્યાખ્યાનમાં આમ જોતા હતા કે આ શું બોલે છે, કે આ શું બોલ કરે છે. અને આજે આમ શું કરી નાખ્યું તો બધા, મારે શું કરી નાખ્યું તો બધા આમ આમ ખ્યાલ આવ્યો કે ના? તો એનો મતલબ કે શું કહેવાય, શું કહેવાય, મને રિટર્ન મળ્યું છે 10 દિવસનું. સમજાય છે કે નહીં? હા, હે, સારી વાત છે ને ભાઈ. જુઓ, હા, ક્ષાયોપશમિક ભાવ કોને હોય છે? તો ક્ષાયોપશમિક ભાવ પહેલાં ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન સુધીના સર્વજીવોને હોય છે. ક્ષાયિક ભાવ કોને હોય છે? તો ક્ષાયિક ભાવ અરહંતને, સિદ્ધ ભગવાનને, તેમજ ક્ષાયિક સમ્યક્ત્વી અને ક્ષાયિક ચારિત્રવંત જીવોને હોય છે. આની આપણે ચર્ચા કાલે ઘણી વિસ્તારથી કરી હતી. ક્ષાયિક સમ્યક્ત્વી અને ક્ષાયિક ચારિત્રવંત માને જે જીવોએ પર્યાયમાં પુરુષાર્થ દ્વારા દર્શન મોહનીય કર્મનો ક્ષય કર્યો છે એવા જીવોને આ બાજુ ક્ષાયિક સમ્યક દર્શન જોવામાં આવે છે. અને પુરુષાર્થ દ્વારા, અપ્રતિહત પુરુષાર્થ દ્વારા ચારિત્ર મોહનીય કર્મનો ક્ષય કર્યો છે એને આ બાજુ ક્ષાયિક ચારિત્ર જોવામાં આવે છે, બરાબર છે? એટલે ક્ષાયિક ભાવ કોને જોવામાં આવે છે? અરહંત અને સિદ્ધ ભગવાનને, તેમજ ક્ષાયિક સમ્યક્ત્વી અને ક્ષાયિક ચારિત્રવંત જીવને જોવામાં આવે છે. અને એમાં એ ખાસ છે કે ક્ષાયિક ચારિત્ર નિયમથી 12મા ગુણસ્થાનમાં હોય છે, એનાથી નીચે ક્ષાયિક ચારિત્ર હોતું નથી. ક્ષાયિક સમ્યક તો 4થા ગુણસ્થાનથી જોવામાં આવે છે. એનો મતલબ શ્રદ્ધા ગુણની પૂર્ણ શુદ્ધતા 4થામાં જોવામાં આવે, પણ ચારિત્રની પૂર્ણ શુદ્ધતા જે છે એ 12માના અંતમાં, 12મું સમજી લો કે 12મામાં ચારિત્ર મોહનીય કર્મનો ક્ષય થાય છે, તો ત્યાં પૂર્ણ વીત રાખતા જોવામાં આવે છે. અને 13મામાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ ને અનંત વીર, એ પ્રમાણે ક્રમથી અલગ અલગ ગુણોની અંદર શુદ્ધિની વૃદ્ધિ થતી જોવામાં આવે છે. જુઓ, જો વાત એવી છે કે શ્રીમદ રાજચંદ્રજી બહુ સરસ એક વાત કરી છે, બહુ સારી વાત છે સમજવા જેવી, કે જ્યારે ઉપયોગ અંતર્મુખ થાય ને, જ્યારે પ્રથમ વખત ઉપયોગ અંદરમાં ગયો અને આત્માની અનુભૂતિ થઈ, સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ ને, તો આત્મામાં કેટલા ગુણો છે? અનંત ગુણો છે ને. આત્મામાં અનંત ગુણો છે તો એ કહે છે બધા ગુણોનું આંશિક શુદ્ધ પરિણમન થઈ જાય છે. એકનું થાય ને બીજાનું ના થાય એમ નથી હોતું. જેના માટે શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું સર્વ ગુણાંશ સમ્યક્ત્વ, સર્વ ગુણાંશ સમ્યક્ત્વ. માને બધા ગુણોનું આંશિક શુદ્ધ પરિણમન થાય છે. આંશિક શુદ્ધ પરિણમન માને કોઈ ગુણનું પૂરું શુદ્ધ થાય, કોઈ ગુણનું ઓછું થાય, કોઈ ગુણનું વધારે થાય, કોઈ ગુણનું મીડિયમ થાય, પણ એવું ના બને કે એક પણ ગુણનું બિલકુલ આંશિક શુદ્ધ પરિણમન ના થયું હોય એવું નહીં બને, એવું નહીં બને. અને એટલા માટે ટોડરમલજી સાહેબે રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં બહુ માર્મિક વાત કરી છે. તમને ખ્યાલ આવી જશે કે આપણે ભક્તિમાં બોલીએ છીએ ને, આજે અમારો શું પલટ્યો, ઉપયોગ પલટ્યો ને, તો આ જે ઉપયોગ બહાર જાય છે ને, એ જ્યારે ઉપયોગ અંદરમાં આમ જાય છે તો ખાલી જ્ઞાન ગુણનો જ ઉપયોગ ને એમ નહીં, જ્ઞાન ગુણનો ઉપયોગ નહીં, ઉપયોગ અંદરમાં જાય છે. એ વખતે ટોડરમલજી બહુ સરસ લાઈન લખી કે એ વખતે આત્માના સર્વ પરિણામ સ્વરૂપ વિશે એકાગ્ર થઈને પ્રવર્તે છે. સર્વ પરિણામ જેટલા ગુણોની પર્યાય છે ને, આમ બહારમાં ઝૂકેલી છે ને, એ સર્વ પરિણામ સ્વરૂપમાં એકાગ્ર થઈને પ્રવર્તે છે. મહેન્દ્રભાઈ, સર્વ પરિણામ, હવે અંદરમાં એકાગ્ર થાય છે ને, બધા ગુણો અંદરમાં એકાગ્ર થાય છે તો બધા મળે છે કોને, અંદરમાં જઈને કોને મળે છે, આત્મા ભગવાન આત્મા પંચમ ભાવને મળે છે ને. એ પંચમ ભાવ તો ઉદાર તત્વ છે. જેમ રાજાના ઘરે જાય કોઈ તો એના ઘરે જાય તો ખાલી હાથે પાછો ન આવે, જો ખાલી હાથે પાછો આવે તો રાજા ના કહેવાય. ખ્યાલ આવે છે? એમાં ચૈતન્ય ચક્રવર્તી રાજા છે ને, એના સમીપમાં જે પર્યાય જાય છે પર્યાય ખાલી હાથે પાછી ન આવે. જેમ કહે છે ને, આપણે લાલો લાભ વગર લોટે નહીં, એમ પર્યાય ખાલી હાથે પાછી ન આવે. તો માને એ અંદરમાં પરિણામ સ્વરૂપમાં એકાગ્ર થાય છે તો કહે છે જગકો દેદી, આ અંદરમાં આ જે ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા છે એ પર્યાયમાં, એ અંદરમાં જે અક્ષય નિધિ છે એનું પર્યાયમાં પરિણમન જોવામાં આવે છે. ભાઈ, ભલે કોઈ ગુણનું ઓછું જોવામાં આવે, કોઈ ગુણનું વધારે જોવામાં આવે, ખ્યાલ આવે છે કે નહીં, એ વાત અલગ છે, પણ ગુણોનું શુદ્ધ પરિણમન જોવામાં આવે, આવે ને આવે. આ ભલે ઓછું વધતું વાત અલગ છે, પણ કોઈ પણ ગુણનું આંશિક શુદ્ધ પરિણમન ન થાય એ પ્રમાણે નહીં જોવામાં આવે. જેમ આપણા ઘરે લગ્નનો પ્રસંગ હોય ને, શું કે 10-12 માણસ મહેમાન તરીકે બોલાવ્યા હોય ને, તો આપણા ઘરે કંસાર બનાવ્યું હોય, કંસાર બનાવ્યો, લાડુ બનાવ્યા હોય, તો પછી બધાને આપણે ખવડાવીશું કે થોડાને ખવડાવીશું, બધાને ખવડાવીશું ને, અને કોઈ કે મને નથી ભાવતું તો એને શું કહીશું, ભલે ના ભાવતું હોય તો થોડું લો, કોઈને વધારે ભાવતું આખો લાડુ ખાય, કોઈ અડધો ખાય, કોઈ પોણા ભાગનો ખાય, ના ભાવે તો ભાઈ થોડોક લો. માને જે મહેમાન આવ્યા છે બધાનું મોઢું આપણે શું કરાવીએ છીએ, મીઠું મોઢું કરાવીએ છીએ. સમજાય છે કે નહીં? એમ જે આત્માની અનંત ગુણોની પર્યાયો દ્રવ્યની મહેમાન થાય છે ને, અહીંયા દ્રવ્યની મહેમાન ગતિ કરે છે, એ બધી પર્યાયોનું વત્તા ઓછા અંશે મોઢું મીઠું કરાવવામાં આવે છે. સમજાય છે કે નહીં? હા, એ શ્રીમદજી લખ્યું સર્વગુણાંશ સમ્યક્ત્વ. રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં આગળ જતા લખ્યું ગુરુદેવશ્રી બહુ જ યાદ કરે છે ભાઈ. હવે આજે હવે બહુ થોડો ટાઈમ બચ્યો છે આપણી પાસે, અમારા ભાઈઓને ખાસ તો કહું ને, હવે રોજ ધમધમ તો તમારે રાખવાનું છે બધાએ ભાઈ. હા, કરવા જેવું કામ તો આ છે ભાઈ, બાકી તો દિવસો તો વન બાય વન ખતમ થતા જાય છે. કેટલી વાતો તમને કહું. હવે ટોટલમાંથી લખ્યું છે રહસ્યપૂર્ણ 7મા અધિકારમાં, કહો મને તો આ વાતની ખબર જ નથી. પછી લખ્યું છે કે આ પર્યાયની સ્થિતિ થોડા જ કાળની છે, અહીં મને સર્વ નિમિત્તો મળ્યા છે, અને આ જે વાતો કહેવામાં આવે છે એ તો મારા જ હિતની વાતો છે, માટે ગમે તે રીતે મારે આ કામ કરી લેવા જેવું છે. એમાં મને એક વાત વધારે પસંદ પડે છે, હું અમારા ત્યાં ઘણી વખતે કહું છું કે આહો મને તો આ વાતની ખબર જ નથી. પછી કહ્યું કે આ પર્યાયની હું ભ્રમથી ભૂલીને પ્રાપ્ત પર્યાયમાં તન્મય થયો. પેલું વાક્ય છે હું ભ્રમથી ભૂલીને પ્રાપ્ત પર્યાયમાં, આ પ્રાપ્ત પર્યાય એટલે ખબર પડે આ બધું મળ્યું ને, લાડી વાડી ગાડી, મોટા બાબુભાઈના શબ્દોમાં કહું તું, હા, લાડી વાડી ગાડી, તમારે શું મને કોણ કોઈ, અહીંયા એક એક માણસ ત્રણ ગાડીઓ હોય છે, ખ્યાલ આવે છે કે નહીં? હા, એ લાડી વાડી ગાડી બધું મળ્યું ને, એ કહે છે કે એમાં તું તન્મય થયો છે, કે ભ્રમથી ભૂલીને પ્રાપ્ત પર્યાયમાં તન્મય થયો. પછીની વાત બહુ મહત્વની છે કે આ પર્યાયની સ્થિતિ થોડા જ કાળની છે. હું કહું છું તમને જે જે વસ્તુ ગમતી હોય ને, બંગલો ગમે છે તો બહાર એક લેબલ લગાવું, નામનું લેબલ તો નામની જગ્યાએ રહેવા દો, પણ ત્યાં લગાવું કે આ પર્યાયની સ્થિતિ, એટલે આ બંગલાની સ્થિતિ કેટલા કાળની છે, બોલો. આ પર્યાયની સ્થિતિ થોડા કાળની, એટલે બંગલો પણ પર્યાયમાં આવ્યો ને, તો ત્યાં એક બોર્ડ લગાવી દેવાનું, યાદ ના રહેતું હોય તો. શું લગાવવાનું રશેશભાઈ, શું લગાવવાનું બોર્ડ? આ બંગલાની સ્થિતિ થોડા જ કાળની છે. ધંધો કારખાના ઓફિસો છે ને, ત્યાં એક બોર્ડ લગાવી દેવું સામે, તમારી રિવોલ્વિંગ ચેરની સામે લગાવી દેવાનું એ બોર્ડ. હા, હે, રિવોલ્વિંગ તો છે આપણે, આ ચાર ગતિમાં રિવોલ્વ નથી, શું છે બોલો હવે. હા, તો એ કહે છે કે ત્યાં એક બોર્ડ લગાવી દે ને સામે, કે આ ઓફિસ કારખાનું કે જે કાંઈ છે ને, એની સ્થિતિ કેટલા કાળની છે? આ સ્થિતિ થોડા કાળની છે. આ શરીર ઉપર તો લેબલ લગાવાય નહીં, આ દેહની સ્થિતિ થોડા અહીં લેબલ લગાવાય નહીં. હા, પણ દર્પણ સામે જો જો કરવાની બહુ આદત હોય ને તો લગાવી દેવું, કે આ જે દેહને જોવું છે ને, દેહની સ્થિતિ થોડા કાળની છે. વાત તો આ ભાઈ પ્રેક્ટિકલ એપ્લાય કરવાની વાતો છે, બાકી કોઈ ગોખણિયા જ્ઞાનનો કોઈ વિષય નથી ભાઈ, શુષ્ક જ્ઞાનનો. હે, જે જે વસ્તુ ગમતી હોય તરત જ અંદર ક્લિક થવું જોઈએ કે શું રાહ છીએ, જ્યાં લખીએ શ્રીમદજી, વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ તે તો ઝળના તરંગ છે ને, પુરંદરી ચાંપ અનંગ રંગ સુરા છીએ જ્યાં ક્ષણનો પ્રસંગ. બોલો બટુક ભાઈ, બાની સ્થિતિ કેવી થઈ ગઈ બોલો ઘડીકમાં? હે, દસ લક્ષણમાં પહેલા દિવસે તો અંદરમાં, અને ત્રીજા ચોથા દિવસે દેહની, એ તો બાની સ્થિતિ એવી છે, આપણી સ્થિતિ પણ થતાં શું વાર લાગે બોલો. આ બિલકુલ રિયલ ટ્રુથ છે ને, અને તો સંસ્કાર આટલા વર્ષોના છે ને, તો આપણે દવાખાને મળ્યા તો વાત એક જ હતી બોલો. હવે ખ્યાલ આવે છે, પણ ક્યારે બની શકે, ક્યારે બની શકે કે આખા જીવન દરમિયાન આ ગુરુદેવ દ્વારા જે તત્વજ્ઞાન મળ્યું એને વારંવાર અંદરમાં ગમવું છે ને, તો એ વાત ઠીક છે. બાકી તો પછી પછી તો પહેલાં જેવું છે, મોટો છોકરો ક્યાં છે, નાનો ક્યાં છે, વટલો ક્યાં છે, બાપુજી બધા અહીંયા છે, તો કે બધા અહીં છે, દુકાને કોણ છે? હે, આપણે એમાંના ના કહેવાઈએ તો સારી વાત છે ભાઈયા. હા, બરાબર છે ને. હા, જુઓ, ઔપશમિક ભાવ કોને હોય છે? તો ઔપશમિક ભાવ, ઔપશમિક સમ્યક્ત્વ અને ઔપશમિક ચારિત્રવાળા જીવોને હોય છે. બરાબર છે, એટલે જેને એવી જાતિનો પુરુષાર્થ કર્યો કે દર્શન મોહનીય કર્મ આ બાજુ દબાયું છે, અને એવી જાતિનો પુરુષાર્થ છે ચારિત્ર મોહની પ્રકૃતિ દબાઈ છે, તો એવો ભાવ એવા પ્રકારના જીવોને હોય છે. આગળ આવશે એની જો થોડી ડિટેલ્સમાં ચર્ચા, એટલે એની વાત વધારે પાછા ખોલીશું, એક બે વખત આવશે ચર્ચા. હવે જરા જીવો, જરાક પ્રશ્ન નંબર તમે થોડાક આવો, 29 નંબરનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 29 નહીં, સોરી, પ્રશ્ન 30, પ્રશ્ન નંબર 30 છે. સૌથી ઓછી સંખ્યા, સંખ્યા જોવાની છે હવે, પાંચે ભાવમાં કયા ભાવવાળા જીવોની કેટલી સંખ્યા, સૌથી ઓછી સંખ્યા કયા ભાવવાળા જીવોની છે અને કેમ? બરાબર છે, તો આપણે ભણવાનું ઔપશમિક ચાલુ કર્યું હતું ને, ઔપશમિક પછી કોનો નંબર હતો? સાયિક, પછી સાહેબ, પછી ઔદયિક, પછી બસ એ પ્રમાણે યાદ રાખવાનું છે, કોના કરતાં કોની કોના, પણ કેમ એ પણ સમજતા જવાનું છે. બરાબર ભાઈ, જો સૌથી ઓછી સંખ્યા કયા ભાવવાળા જીવોની છે કેમ? તો સૌથી ઓછી સંખ્યા ઔપશમિક ભાવવાળા જીવોની છે, કેમ કે એમાં ઔપશમિક સમ્યક્ત્વી અને ઔપશમિક ચારિત્રવંત જીવોનો જ સમાવેશ થાય છે. તો તમને થોડોક તમને આઈડિયા આવી જવો જોઈએ, જરા સમજજો. સૌથી મિનિમમ સંખ્યા આની, કેમ? કેમ કે આમાં ઔપશમિક સમ્યક્તિમાં પહેલાં બીજા ત્રીજા ગુણસ્થાનવાળા આવે ના આવે, એ તો બહિરાતમાં હશે, એટલે એ તો મોટો લોટ નીકળી ગયો. બરાબર છે, એ માઇનસ થઈ ગયો મોટો લોટ. અને આ બાજુ ઉપર જાઓ, ઉપરની તરફ જાઓ ને, તો આ જે ઔપશમિક ભાવ 11માં ગુણસ્થાનથી ઉપર નથી હોતો. બરાબર છે, 12માં વાળાને છોડી દો, અને મુખ્ય રૂપથી 13માં વાળા ગયા, 14માં વાળા ગયા, અને અનંત સિદ્ધો, અનંત સિદ્ધ એ બધા પણ નીકળી ગયા. તો સૌથી ઓછી સંખ્યા કયા વાળા જીવોની? ઔપશમિક સમ્યક્ત્વ, એટલે સીધી વાત કરીએ, ઔપશમિક ભાવવાળા જીવોની સંખ્યા સૌથી ઓછી સંખ્યા ઔપશમિક ભાવવાળા જીવોની છે. બરાબર છે, હવે જુઓ. હા, સૌથી ઓછી સંખ્યા ઔપશમિક ભાવવાળા જીવોની છે, એમાં ઉપશમિક સમ્યક્તિ અને ઉપશમિક ચારિત્રવંત જીવોનો સમાવેશ થાય છે. ત્યાર પછી છે, ઔપશમિક ભાવવાળા જીવોથી અધિક સંખ્યા કયા ભાવવાળા જીવોની છે, કેમ? તો તમને પેલો ક્રમ યાદ હોય તો યાદ તો એક જવાબ તો આવડી જશે. કયા આવશે? ક્ષાયિક. ઔપશમિક કરતાં વધારે કોણ? ક્ષાયિક ભાવવાળા જીવો. તો કેમ? તો જરા જોજો હવે. ઔપશમિક ભાવવાળા જીવોથી અધિક સંખ્યા ક્ષાયિક ભાવવાળા જીવોની છે. કેમ કે એમાં ક્ષાયિક સમ્યક્તિ અને ક્ષાયિક ચારિત્રવંત જીવો તથા અરહંત અને સિદ્ધ ભગવાનનો સમાવેશ થાય છે. બરાબર. તો જુઓ, જરા આ બાજુ ધ્યાન આપો. પેલામાં ઉપરવાળા જે હતા ને, એમાં ઔપશમિક સમ્યક દ્રષ્ટિને ઔપશમિક ચારિત્ર હતા, તો એની સામે અહીંયા ક્ષાયિક સમ્યક્તિ અને ક્ષાયિક ચરિત્રવંત, એ બે તો આવ્યા જાણે. બરાબર. પણ પ્લસ બીજા કયા થયા? અરહંત અને બીજા સિદ્ધ. અરહંત જે છે તો લાખોની સંખ્યામાં છે, અને સિદ્ધ ભગવાન કેટલા છે? અનંત. તો એ બધા એડ થઈ ગયા ને, એ બધા એડ થઈ ગયા, એટલે ઔપશમિક કરતા ક્ષાયિકવાળા જીવોની સંખ્યા વધી ગઈ ને. બરાબર. હવે કયો ભાવ આવશે ભાઈ રસેશભાઈ? કયો ભાવ આવશે હવે? સાયુપશમિક ભાવ. એના કરતાં શું થશે? વધશે ને. હવે જુઓ, જરા ધ્યાન આપજો. હવે આનો જવાબ તમારે થોડું બુદ્ધિ લગાવવાની છે. બરાબર છે. નાઇરોબીમાં બધા મુમુક્ષુમાં છેલ્લું આજે એક્ઝામ ચાલે છે, એક બે દિવસે આપણી પાસે. બરાબર. જુઓ ભાઈ, ઔપશમિક ભાવવાળા જીવો થઈને, હા કયો છે પ્રશ્ન? 32 નંબર. હા, ક્ષાયિક ભાવવાળા જીવોથી અધિક સંખ્યા કયા ભાવવાળા જીવોની છે, કેમ? તો ક્ષાયિક ભાવવાળા જીવોથી અધિક સંખ્યા ક્ષાયુપશમિક ભાવવાળા જીવોની છે. એ સિદ્ધ. કેમ? કેમ કે એમાં પહેલા ગુણસ્થાનથી લઈને 12મા ગુણસ્થાન સુધીના જીવોનો સમાવેશ થાય છે. તો અરહંતને સિત્તોમાં નીકળી ગયા. અરહંતને સિત્તો નીકળી ગયા ને, એ તો માઇનસ થયા. તો સંખ્યા ઘટવી જોઈએ ને. તો વધી કેમ? કેમ વધી? કે એકચ્યુઅલી વાત એ છે કે એમાં પહેલું ગુણસ્થાન આવ્યું. પહેલા ગુણસ્થાનથી લઈને આવ્યું ને, પહેલા ગુણસ્થાન ક્ષાયિક ભાવવાળા જીવોથી અધિક સંખ્યા ક્ષાયુપશમિક ભાવ જીવોની છે. કેમ? કે એમાં પહેલા ગુણસ્થાનથી લઈને, તો પહેલું ગુણસ્થાન જે ઉપર ક્ષાયિકવાળા હતા ને, એમાં તો ચોથાથી એટલે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિને ક્ષાયિક ચારિત્રવંત અને અરહંત સિદ્ધ પહેલાવાળા નહોતા એની અંદર. અને ક્ષાયુપશમિકમાં એડિશન ભલે અરહંત અને સિદ્ધ માઇનસ થયા, પણ આ બાજુ ઉમેરાયા કયા? પેલાવાળા. અને વાત એવી છે કે પેલાવાળાનો લોટ જબરજસ્ત છે. સમજાય છે કે નહીં? પહેલા ગુણસ્થાનવાળાનો લોટ જે છે, કાલે કહ્યું હતું ને કે ને એટલા અનંત જીવો છે તો ક્યારે મોક્ષે જવાવાળા જ નથી. એ બધા પહેલા ગુણસ્થાનવાળા તો છે. પહેલા ગુણસ્થાનવાળા થોક બંધ છે, એટલે ભલે અરહંત અને સિદ્ધ સાયુપશમિક ભાવ કહે છે, કોઈ અમને ટેન્શનનું કારણ નથી. અમારા માટે ભલે તમે અરહંત સિદ્ધ તમારી પાર્ટીમાં લઈ જાઓ, પણ અમારી પાર્ટીમાં અમે કોને બોલાવ્યા છે? કોને બોલાવ્યા છે અમારી પાર્ટીમાં? પહેલાવાળાને અમારામાં એડ કરી દીધા છે, માટે અમારી સંખ્યા સાયિકવાળા કરતાં શું છે? વધારે છે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? આ એટલા માટે વધી જાય છે એની સંખ્યા. બરાબર. હવે જુઓ આગળ, સાયિક ભાવવાળા જીવો. હવે આગળ વધીએ છીએ, પછી શું આવ્યું? ક્ષાયોપશમિક ભાવવાળા જીવથી અધિક સંખ્યા કયા ભાવવાળા જીવોની છે? તો આપણો ક્રમ છે ઔદયિક. કેમ? તો જુઓ, એમ ક્ષાયોપશમિક ભાવવાળા જીવોથી અધિક સંખ્યા ઔદયિક ભાવવાળા જીવોની છે. કેમ કે એમાં પહેલા ગુણસ્થાનથી, પહેલું ગુણસ્થાન તો આવ્યું ને. કેમ કે જો હવે વાત એવી છે કે પહેલા ગુણસ્થાનને તમે માઇનસ નહીં કરી શકો. હવે જે આગળ ભાવ આવવાના, ક્ષાયોપશમિકથી શરૂ કરી પછી આગળનામાં કોઈને જો પહેલામાં માઇનસ કરવા જશો ને, તો સંખ્યા ડાઉન થઈ જશે. એટલે બધાને ઉમેરવા હોય ને, બધાને ઉમેરવા હોય તો ક્ષાયોપશમિકમાં પહેલાંથી 12મા સુધી આવી ગયા. પહેલાંથી 12મા, એટલે પહેલાંથી 12માનો તો એરિયા કોને કવર કર્યો? ક્ષાયોપશમિક ભાવવાળાએ કેટલો એરિયા કવર કર્યો? પહેલાંથી 12મા. હવે એના પછી ઔદયિક ભાવ આવ્યો, તો એના કરતાં બીજો એરિયા બાકી કવર કરવો પડે એને, તો વધી શકે. તો કયો એરિયા કવર કર્યો એને? 13મું અને 14મું અરહંત દશા. જો કેમ કે એમાં પહેલા ગુણસ્થાનથી માંડીને 14મા ગુણસ્થાન સુધીના જીવોનો સમાવેશ થાય છે. સમજણ પડે છે? ક્ષાયુપશમિકે કેટલો એરિયા કવર કર્યો? પહેલાંથી ક્યાં સુધી? પહેલાંથી ક્ષાયુપશમિક પહેલાંથી 12 સુધી એરિયા કવર કર્યો. બરાબર છે. હવે જે આવે ઔદયિક ભાવવાળા, ઔદયિક ભાવવાળા, તો એને પહેલાંથી 14 સુધી કવર કર્યો એરિયા, એટલે વધી ગયા. એટલે ઔદયિક ભાવમાં 13મા અને 14માને એડ કર્યા. કેમ કે 14મા સુધી અસિદ્ધત્વનો ઉદય છે, જે આપણે ચાલ્યો હતો ઔદયિક ભાવના 21 ભેદમાં. કે અસિદ્ધત્વનો ઉદય અરહંત ભગવાનને પણ જોવામાં આવે છે. એટલે ક્ષાયોપસમિક ભાવવાળા કરતાં પણ વધારે સંખ્યા કોની થઈ ગઈ? ઔદયિક ભાવવાળાની. હવે કયો ભાવ બાકી રહ્યો? કયો ભાવ બાકી રહ્યો? પારિણામિક ભાવ. અને એની સંખ્યા આના કરતાં પણ વધારે. તો હું તમને કહું રમેશભાઈ, ઔદયિક ભાવવાળે કેટલો એરિયા કવર કર્યો છે? કેટલા ગુણસ્થાન કવર કર્યા છે? 1 થી 14 છે એ તો ઔદયિકવાળાએ કવર કરી દીધા છે. અને પારિણામિકની સંખ્યા એના કરતાં વધારે છે તો એને કોની પાસે જવું પડશે? સિદ્ધ ભગવાન પાસે જવું પડશે. સીધી વાત છે ને, એમાં એડિશન કોનું થઈ ગયું? સિદ્ધ ભગવંતોનું એડિશન કરી દીધું. તો એટલા માટે પારિણામિક ભાવવાળા જીવોની સંખ્યા સૌથી વધારે થઈ ગઈ. પછી કોઈ ભાવ બાકી નથી રહેતો. બરાબર છે? જુઓ શું કહે છે, સૌથી અધિક સંખ્યા કયા ભાવવાળા જીવો? સૌથી અધિક સંખ્યા પારિણામિક ભાવવાળા જીવોની છે. કેમ કે એમાં નિગોદથી માંડીને સિદ્ધ દશા સુધીના સર્વ જીવોનો સમાવેશ થાય છે. બધા આવી ગયા એની અંદર. બોલો શશીકાંતભાઈ, અઘરું છે કે સરળ છે આ? બોલો, કોના કરતાં કોની સંખ્યા વધારે બાગડાજી? સબસે કમ કોણ? સબસે કમ વાલે? સબસે કમ વાલે ઔદયિક. સબસે કમ વાલે ઔપશમિક. ઔપશમિક કરતાં વધારે સંખ્યા કોની દીપકભાઈ? ઔપશમિક કરતાં વધારે ક્ષાયિક. ક્ષાયિક કરતાં વધારે ક્ષાયોપશમિક. ક્ષાયોપશમિક કરતાં વધારે ઔદયિક. ઔદયિક કરતાં વધારે પારિણામિક. બરાબર છે ને? હવે થોડું તમને થોડું ટ્વિસ્ટ કરીને મને વચ્ચેથી પૂછું, ક્ષાયોપશમિકવાળા કરતાં વધારે સંખ્યા કોની? ઔદયિકની. બરાબર છે કે નહીં? અને ક્ષાયિક કરતાં વધારે સંખ્યા કોની? ક્ષાયોપશમિકની. અને ઔદયિક કરતાં વધારે સંખ્યા પારિણામિકની. અને ઔદયિક કરતાં ઓછી સંખ્યા? ઔદયિક કરતાં ઓછી તો રિવર્સ, ક્ષાયોપશમિકની. બરાબર છે ને? ક્ષાયિક કરતાં ઓછી સંખ્યા ઔપશમિકની. બરાબર, તમે બધા ક્લાસ લેવા થઈ ગયા હવે તો. બોલો હવે. હા, સારી વાત છે ને ભાઈયા. આ વાત સાંભળવામાં ગુરુદેવ કહે છે કે જેમ હીરો હોય ને, હીરો એ શરાણે ચઢે, શરાણે ચઢે ને, તો એ વખતે એની જે નીચે રજ પડે ને, રજ ધૂળ પડે, તો હીરો જે શરાણે ચઢે ને ચમકીલો થાય ડાયમંડ, એની કિંમત તો ઘણી હોય છે, પણ એની નીચે જે ધૂળ પડે ને એની કિંમત પણ વધારે હોય છે. એમ આ ભગવાન આત્મા પંચમ ભાવની વાત, એ જેને પંચમ ભાવનો અનુભવ થાય, અને આ ચૈતન્ય જે હીરો છે એ પર્યાયમાં ચમકીલો થાય, એની વાત કોઈ ઓર છે. પણ એની વાત સાંભળવામાં પણ જીવોને ઊંચા પુણ્ય બંધાય છે ભાઈયા. હું ઘણી વખત 10 લક્ષણમાં જ્યાં જઉં ને, ત્યાં એમ કહું કે પજુષણના પારણાને મૂક્યા દિરાસરના બારણા. તમારા ત્યાં કહેવત છે કે નહીં આવી? પજુષણના પારણા થઈ ગયા ને, હા, ઉપવાસ કર્યા વિકાસ પારણા થઈ ગયા, અને મૂક્યા દેરાસરના બારણા. પણ મને અહીંયા કહેવાની હિંમત નથી ચાલતી, કેમ કે મને તો અહીંયા એવું દેખાતું નથી, એટલે હું નથી બોલતો. બરાબર છે કે નહીં? કેમ કે ગઈકાલે જેટલી સંખ્યા એટલી આજે પણ જોવામાં આવે છે ને, એટલે હું નથી બોલી શકતો કે હજુ દેરાસરના બારણા મૂક્યા નથી ભાઈ. સારી વાત છે ને. બાકી તો ભાઈ, આ જે સ્થાન છે એ દિવસભરના જે પાપોથી છૂટવાનું સ્થાન તો આ છે ભાઈ. આ સ્થાન પછી અંદરમાં શુભ ભાવને પણ ખતમ કરવાનું સ્થાન આ બતાવવાળું સ્થાન છે ભાઈયા. એ છે ને, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ધર્મ ક્ષેત્રે વિનશ્યતિ. હા, અન્ય ક્ષેત્રમાં કરેલા પાપ છે એવા ધર્માયતનમાં આવે તો જીવને અંદરમાં પશ્ચાતાપ થાય છે, અને અંદરમાં એવી ભાવના બને છે કે નહીં ભાઈ, હવે શેષ જીવન બચ્યું છે એ આત્માના કલ્યાણના અર્થે વ્યતીત કરવું જોઈએ. તો આ એક સ્થાનક છે આ. અને જો આ સ્થાનકમાં આવીને પણ શિખરજી વગેરે જાત્રાએ જાય ને બીજા, અને ત્યાં જઈને પરિણામ બગાડે, તો કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ધર્મ ક્ષેત્રે વિનશ્યતિ. ધર્મના ક્ષેત્રમાં આવીને પાપ કરે તો પછી ભલા માણસ તું ક્યાં ધોઈશા? મારો કહેવાનો ભાવ એ છે કે આ જે છે હંમેશા પ્રતિદિન, ગુરુદેવ તો ખૂબ કહેતા હતા ભાઈયા, હંમેશા બીજા બધા કામ ભલે હોય આ ગ્રહસ્થી છે તો બરાબર છે, પણ રોજ સવારે નાહી ધોઈ અને 3 લોકના ના જિનેન્દ્ર ભગવાનના દર્શન પૂજન સ્વાધ્યાય, એટલું તો આપણા જીવનમાં હોવું જોઈએ ભાઈ, નહીં તો કોઈ મતલબ નથી આ. ક્યારે દેહ છૂટી જાય, શું સ્થિતિ થાય, કોઈ ભરોસો છે? હા, ટોડરમાંથી. અને ખાસ તો યુવાની અવસ્થામાં ધર્મના સંસ્કાર નાખવાના છે ભાઈયા, બાકી ગળપણ અવસ્થામાં ક્યાં કેવી સ્થિતિ. હા, અમારે જ્યારે અમદાવાદમાં ભૂકંપ આવ્યો ને રાયચંદભાઈ, તમને ખબર છે ને, ભૂકંપ આવ્યો તો લગભગ 8-10 વર્ષ પહેલાં, તો ભૂકંપ આવ્યો ને બધા મંદિરો ભરાઈ ગયા હતા. કેમ કે બધાને ભગવાન ક્યારે યાદ આવે? ભગવાન ક્યારે યાદ આવે બધાને? હા, હે, પાપનો ઉદય આવે તો કોણ યાદ આવે? પેટમાં દુખતું હોય ને, બહુ દુખતું હોય તો એ ભગવાન મરી ગયો, એ ભગવાન મરી ગયો, ભગવાન મરી ગયો, તરત ભગવાન યાદ આવે. અને પુણ્યના ઉદયમાં ક્યાં આવે? બધું મૂકો ને, બધું ગભરાવાની વાતો છે, સ્વર્ગ નરક બધું મળ્યું છે, ખાઓ પીઓ મોજ મસ્તી કરો ને. હા, એ વખતે એને ભગવાન ગમે નહીં. આ એ ભૂકંપ આવ્યો, બધા મંદિરો ભરાઈ ગયા. પછી જ્યારે અમારે અમારી ચર્ચા થાય ને, ફોન પર વાતચીત થાય અમદાવાદમાં, તો પછી થોડા ટાઈમ પછી કેમ કે કોઈ ઓફિસ ધંધે પણ કોઈ ના જાય, બાજુમાં સમજો ને, સમજે 50-50 કરોડના મોટા બંગલા હોય ને, પણ એ કહે છે બાજુમાં મોટા ટાવર હોય અને બાજુમાં પોતાનો મોટો બંગલો છે, પણ બાજુમાં મોટું ઊભું ટાવર છે તો બંગલામાં પણ ઊંઘવા તૈયાર ના થાય, કારણ કે પેલું ટાવર ઉપર પડે તો ખ્યાલ આવ્યો કે ના આવ્યો? હા, તો બધા પોતાની જે કાર હોય ને, રાત્રે કારમાં ઊંઘતા હતા, પેલા બાજુમાં ઝુંપડપટ્ટીવાળા ઝુંપડામાં ઊંઘે ને આ કારમાં ઊંઘતા હતા બધા. પણ કોઈની હિંમત ના ચાલે એટલો ભય લાગે, કેમ કે સૌથી વધારે જીવ સંવેદનશીલ હોય ને મોત પ્રત્યે સંવેદનશીલ છે, મરણનો એને બહુ ડર લાગે છે. ખિસ્સામાં શા માટે ગોળીઓ રાખવી પડે છે? પેલી હોય છે જીભ નીચે મૂકવાની, કેમ રાખવી પડે છે ખિસ્સામાં? છે ને, કેમ એકદમ કંઈ થાય તરત જ મૂકી દેવાય ને? માને જીવને સૌથી વધારે ડર મરણનો છે. તે પોતાના માટે બનાવેલું છે, પણ ત્યાં રહેવા માટે તૈયાર નથી. ધંધો, ઓફિસ, આ તે ક્યાંય નહીં જાય, બધી એ જ દેખાય કે ભાઈ શું થશે, શું થશે, શું થશે, શું થશે. પ્રવચનમાં નહીં આવડે, પ્રવચનમાં આવવા લાગી ગયા, પૂજા કરવા લાગી ગયા. બોલો હવે, કાંઈ કહેવું નહીં પડ્યું કોઈ પંડિતજીને. હા, બધા આવતા થઈ ગયા. પછી થોડા ટાઈમ પછી મેં પૂછ્યું, આમ વાતચીત થાય ને, કે હવે હવે તો પછી શું કહે કે હવે રૂટીન થઈ ગયું. થોડા ટાઈમ પછી અઠવાડિયે 10 દિવસ 15 દિવસ મેં પછી કે રૂટીન થઈ ગયું. રૂટીન થઈ ગયું એટલે ખબર પડે છે, રૂટીન થઈ ગયું એટલે એ ધંધો વ્યાપાર બધું ચાલુ થઈ ગયું, ને આ બાજુ મંદિરની સંખ્યા શું થવા માંડી? ઓછી થવા માંડી. અને પછી થોડો જે ઘરમાં બધી તિરાડો પડી ગઈ છે ને, તિરાડો પડી જાય ને, ક્રેક થઈ જાય, તો પછી હવે મકાન તો બદલાવાય નહીં, તો થોડા જે વૈરાગના ચિહ્નો હતા એની પર શું કરાવી દીધો? કલર કરાવી દીધો. બરાબર છે ને, કે ભૂલમાં યાદ ના આવી જાય. આવી સ્થિતિ છે જીવની ભાઈ. આ આમ છે ભાઈ, આ તો બધી શું કહેવાય, મોટા ભાગનાને સમજો અત્યારે જે લાઈફ મળી છે ગિફ્ટમાં બોનસ લાઈફ છે આપણી છે ભાઈ. હવે આગળ બીજો મુદ્દો જુઓ, કાળની વાત છે. બરાબર છે, પ્રશ્ન 35 છે, સંખ્યા થઈ ગઈ ને. હવે દરેક ભાવનો કાળ જોવાનો છે, પણ આમાં પણ તમારે ક્રમ એ યાદ રાખવાનો છે. બરાબર છે, ઔપશમિક ભાવનો કાળ કેટલો છે? તો ઔપશમિક ભાવ સાદી શાંત હોય છે. તો આને થોડા સમજી લો, ચાર વર્ડ છે, તમને ખ્યાલ તો હશે. એક અનાદિ અનંત, અનાદિ જેનું માને કોઈ સ્ટાર્ટિંગ નહીં અને કોઈ એન્ડ નહીં, એને શું કહેવામાં આવે છે? અનાદિ અનંત. બરાબર, પછી આ પાંચ ભાવમાં કયો ભાવ કયો આપણે પછી સમજીએ છે. એક અનાદિ અનંત, કોઈ સ્ટાર્ટિંગ નહીં, કોઈ એન્ડ નહીં, અનાદિ અનંત. ત્યાર પછી સેકન્ડ છે અનાદિ, મતલબ સ્ટાર્ટિંગ નથી અનાદિ, પણ એન્ડ આવી જાય એટલે અનાદિ શાંત. અનાદિ શાંત એટલે સ અંત, અંત સહિત અનાદિ શાંત. પછી એક સ્થિતિ એવી છે કે જેનું સ્ટાર્ટિંગ છે એટલે સાદી, અનાદિ નહીં, સ આદિ, સાદી અને ક્યાં સુધી? અનંતકાળ. સાદી અનંત. અને એક છે કે જેનું સ્ટાર્ટિંગ પણ છે ને એન્ડ પણ છે, એટલે સાદી શાંત. ચાર થયા, ફરીથી બોલું છું, અનાદિ અનંત. બે અનાદિ અનાદિ પકડો, પહેલાં અનાદિ અનંત, પછી અનાદિ શાંત. બરાબર છે, અનાદિ અનંત, અનાદિ શાંત, પછી અનાદિને મૂકી દો, ફાઇલ ક્લોઝ કરો, સાદીને ઉઠાવો. સાદી અનંત, સાદી શાંત. બરાબર છે રમેશભાઈ? બરાબર, સાદી અનંત અને સાદી શાંત. સાદી એટલે શરૂઆત અને અનંત એટલે કોઈ એન્ડ નહીં, અને સાદી એટલે શરૂઆત અને શાંત એટલે એનો એન્ડ પણ ખરો. તો ચાર થઈ ગયા. બોલશો હરીશભાઈ? અનાદિ અનંત, પછી અનાદિ શાંત, પછી સાદી અનંત અને સાદી શાંત. હવે આટલું તમને ખ્યાલ આવશે તો કાળમાં ખ્યાલ આવી જશે. હવે જુઓ જરા, ઔપશમિક ભાવનો કાળ કેટલો છે? તો ઔપશમિક ભાવ કેવો છે? શું લખ્યું છે? સાદી શાંત હોય છે. સાદી એટલે એનું શું થાય છે? સ્ટાર્ટિંગ. અને શાંત એટલે એનું એન્ડ થઈ જાય છે. શરૂઆત પણ હોય છે ને એની એન્ડ પણ હોય છે. હવે તમને એ તરત ક્લિક થવું જોઈએ કે આ એકથી ચૌદ ગુણસ્થાનમાં અંતરાત્માના જે ગુણસ્થાનો છે ને ચોથાથી અગિયારમાં, ત્યાં ઔપશમિક ભાવ જોવામાં આવે છે. પહેલામાં નથી જોવામાં આવતો એટલે એનો મતલબ સ્ટાર્ટિંગ થાય છે, અને અગિયારમાં શું થઈ જાય છે પછી ખતમ થાય. એટલે ઔપશમિક ભાવ કેવો છે? સાદી શાન. સ્ટાર્ટિંગ પણ થાય છે અને પછી એનો અભાવ પણ થઈ જાય, સાદી શાન. અને એનો કાળ, કેમ કે એનો કાળ જ અંતર મુહૂર્ત માત્ર છે. અંતર મુહૂર્ત એટલે એક કહેવાય ને નાના નાના એવા માપ છે, 48 મિનિટથી અંદરના જે માપ છે, અંતર મુહૂર્ત, મુહૂર્ત માને 48 મિનિટ, એની અંદરનું માપ છે એને અંતર મુહૂર્ત કહેવામાં આવે. એવા કર્ણાનિયુના અંતર મુહૂર્તના પણ ઘણા ભેદ પડતા હોય છે, બરાબર. પછી છે ક્ષાયિક ભાવનો કાળ કેટલો છે. હવે વધતા વધતા જાય છે, તો જુઓ હવે ક્ષાયિક ભાવ સાદી અનંત જોયું, કેમ કે અનાદિથી તો નહીં કહેવાય, ચોથા ગુણસ્થાનમાં સ્ટાર્ટ થાય છે એટલે સાદી. અને ક્ષાયિક ભાવ સિદ્ધ ભગવાનને પણ હોય છે કે નહીં ક્ષાયિક ભાવ, તો એટલે સાદી અનંત. પહેલો સેમાં ગયો ઔપશમિક, સાદી શાંત, પછી આવે સાદી અનંત, પછી જુઓ આગળ. એટલે પેલા કરતા વધી ગયો ને, ઔપશમિક કરતા વધ્યો. ઔપશમિક સાદીને એન્ડ હતો, આમાં સ્ટાર્ટિંગ ખરું પણ એન્ડ નહીં. ઔપશમિકમાં સ્ટાર્ટિંગ પણ ખરું એન્ડ પણ ખરું, ક્ષાયિકમાં સ્ટાર્ટિંગ ખરું પણ એન્ડ નહીં, બરાબર. હવે આગળ ક્ષાયોપશમિક ભાવનો કાળ કેટલો છે, તો શું કહે છે? અભવ્યની અપેક્ષાએ અનાદિ અનંત છે, ભવ્યની અપેક્ષાએ અનાદિ શાંત છે, અને એક સમયની પર્યાય અપેક્ષાએ સાદી શાંત છે. તો અહીંયા શું કહે છે? ક્ષાયોપશમિક ભાવનો કાળ કેટલો? તો અભવ્યની અપેક્ષાએ જોવામાં આવે તો એ કહે છે ક્યારથી છે, કેમ કે એનો મોક્ષ ક્યારે થવાનો નથી, એટલે એનું ક્ષાયોપશમિક જ્ઞાન દર્શનનો અંશ થોડો ખુલ્લો તો રહે છે, એટલે એ ક્યારથી છે? અનાદિથી છે. ક્ષયોપશમ જ્ઞાન તો ખુલ્લું જ્ઞાન પહેલા ગુણસ્થાનમાં જે જોવામાં આવે, અને ક્યાં સુધી રહેવા વાળો છે? અનંતસી. કેમ કે એનો ક્યારે મોક્ષ થવાનો નથી, એટલા માટે ક્ષાયોપશમિક ભાવનો કાળ ક્યાંથી લીધો? અનાદિ અનંત સુધી છે, અભવ્યની અપેક્ષાએ. અભવ્યની અપેક્ષાએ અનાદિ અનંત છે, ભવ્યની અપેક્ષાએ જોવામાં આવે તો શું છે? અનાદિથી છે પણ પછી શું છે? શાંત છે. અનાદિ શાંત, કેમ કે મોક્ષ થઈ ગયો પછી ખતમ થઈ જાય છે ક્ષાયોપશમિક ભાવ. અનાદિ શાંત છે, અને એક સમયની પર્યાય અપેક્ષાએ સાદી શાંત. તો આ એક સમયની પર્યાયવાળું જે છે ને કોટેશન, એ ચારે ચાર ભાવમાં આવશે. પારિણામિક ભાવને છોડીને ચારે ભાવ પર્યાયરૂપ છે, અને પર્યાય કેટલા સમયની હોય છે? એક સમયની. એટલે આ ચારે પ્રકારના ભાવને પર્ટિક્યુલરલી એક એક સમયની પર્યાયની તરફથી જોવામાં આવશે ને, તો સાદી શાંત, સાદી શાંત, સાદી શાંત જ કહેવામાં આવશે એક સમયની પર્યાયની અપેક્ષાએ. પણ એને સમુચ્ચય રૂપથી જોવામાં આવે, સમુચ્ચય રૂપથી એક સાથે જોવામાં આવે, તો પછી એમાં સાદી શાંત, સાદી અનંત, અનાદિ અનંત એવા ભેદ પડશે. પછી જુઓ આગળ, ઔદયિક ભાવનો કાળ કેટલો છે, તો શું કહે છે? ભવ્ય જીવોની અપેક્ષાએ અનાદિ શાંત છે, ભવ્ય જીવ અનાદિથી છે, અને પછી મોક્ષની પ્રાપ્તિ થાય એ વખતે અસિદ્ધત્વ પણ શું થાય છે? ચાલ્યું જાય છે, બરાબર. તો ભવ્ય જીવોની અપેક્ષાએ અનાદિ શાંત છે. પછી અભવ્ય તથા દૂરાંદૂર ભવ્ય જીવોની અપેક્ષાએ, કાલે અર્થ કર્યો હતો ને, એક અભવ્ય ને બીજો દૂરાનુદૂર દૂરાનુદૂર ભવ્ય, તો દૂરાંદૂર ભવ્યનો પણ ક્યારે મોક્ષ થવાનો નથી, બંને એક કેટેગરીમાં જાય છે. આમ તો એ અભવ્ય તથા દૂરાંદૂર ભવ્ય જીવોની અપેક્ષાએ અનાદિ અનંત છે. જેમ પેલો ક્ષાયોપશમિક ભાવ અનાદિ અનંત છે અભવ્ય માટે, એમ ઔદયિક ભાવ પણ એને અનાદિ અનંત જોવામાં આવે છે. તથા એક સમયની પર્યાય અપેક્ષાએ સાદી શાંત છે. અને છેલ્લો છે પારિણામિક ભાવનો કાળ કેટલો છે, તો શું લખ્યું છે? અનાદિયંત. ભવ્ય કે અભવ્ય? જો હવે કેવી વાત થઈ ગઈ, પહેલામાં ક્ષાયોપશમિક અને ઔદયિકમાં ખુલાસો કરવો પડ્યો કે ભવ્યની અપેક્ષાએ આમ અનાદિ શાંત, અને અભવ્યની અપેક્ષાએ અનાદિ અનંત, એમ કેવું પડે. પારિણામિક ભાવની વાત આવી એટલે બધાનો જીવ માત્રને જે પારિણામિક ભાવ છે અનાદિથી છે ને, એમાં કોઈ ભવ્યની અપેક્ષા ને અભવ્યની અપેક્ષા ને સંજ્ઞની અપેક્ષા ને અનસંજ્ઞની અપેક્ષા, હા કોઈ આ ગતિની અપેક્ષા કે આ ગતિની અપેક્ષા, એવી કોઈ અપેક્ષા નહીં. પારિણામિક ભાવ અનાદિથી છે અને અનંતકાલ સુધી જોવામાં આવે છે. જે પંક્તિ કહી હતી ને વચ્ચે એટલા માટે કે જો નિગોદ મેં સોહી મુજ મેં સોહી મોખ મંજાર, જો નિગોદ મેં સોહી મુજ મેં સોહી મોખ મંજાર, નિશ્ચય કછુ ભેદ નાહી. પરમાર્થથી જોવામાં આવે તો કોઈ ભેદ છે નહીં. ભેદ ગિને સંસાર, ભેદને જો એ જ સંસાર છે, પરમાર્થથી કોઈ ભેદ નથી. જે ગુરુદેવ શ્રી કહેતા હતા ને, તમને હવે ખ્યાલ આવવો જોઈએ કે એકવાર સ્વામીજી જે કહેતા હતા, બધા ભગવાન છો, બોલો હવે બધા ભગવાન છો અને ભગવાન થાઓ. હવે તમને ખ્યાલ આવે છે આ ભાવ ભાવનું, હવે આ શું પકડાય છે કાંઈ? બધા ભગવાન છો તો એ કયા કયા ભાવની દ્રષ્ટિથી કહેતા હતા? પારિણામિક પંચમ ભાવથી જોવામાં આવે તો બધા ભગવાન છો, એને થવાનું છે પંચમ ભાવને, બધા ભગવાન છો અને પછી ભગવાન થાઓ. ભગવાન થાઓ તો ભગવાનને કયો ભાવ હોય છે? સિદ્ધ ભગવાનને કયો ભાવ હોય છે? ક્ષાયિક ભાવ, ક્ષાયિક ભાવ હોય છે. તો ભગવાન છો અને તમારી પર્યાયમાં જે ઔદયિક ભાવ છે ને, ઔદયિક ભાવનો શું કરો? નાશ કરો. ક્ષાયોપશમિક ભાવનો શું કરો? નાશ કરો. અને કયો ભાવ પ્રગટ કરો? ક્ષાયિક ભાવ પ્રગટ કરો. આ પાંચ ભાવનું રહસ્ય છે. પાંચ છે ને, જો પારિણામિક, ક્ષાયિક, ક્ષાયોપશમિક, ઔદયિક અને ઔપશમિક. તો એ કહે છે બધા ભગવાન છો એ પંચમ ભાવ, પારિણામિક ભાવ, અને ભગવાન થાવ એમાં ક્ષાયિક ભાવ. બાકી આ ત્રણ ભાવને શું કરો? આ ઔદયિક, ઔપશમિક અને ક્ષાયોપશમિક એ ત્રણ ભાવનો વ્યય કરી અને પર્યાયમાં પંચમ ભાવના આશ્રયે પંચમ ક્ષાયિક ભાવને પ્રગટ કરો. એ ભગવાન છો ને ભગવાન થાવ, આ આ ભાવ ઉપાસના એનું એ છે. શ્રીમદ રાજચંદ્રજી લખ્યું ને, સર્વ જીવ છે, બોલો હવે હવે આ છે, હા સર્વ જીવ છે સિદ્ધ સમ, અને પછી જે સમજે તે થાય. તો સિદ્ધ સમ, સિદ્ધ ભગવાનનો જેવો પંચમ ભાવ છે ને, એવો જ મારો પંચમ ભાવ છે. મારામાં ને એમનામાં કોઈ અંતર નથી, હું પરમાત્મા છું એમ નક્કી કર. એ કયો ભાવ? પંચમ ભાવ, હું પરમાત્મા છું એમ. બોલો એ એ છે, એને માત્ર શું કરવાનું છે? નક્કી કરવાનું છે. બોલો, જો હું પરમાત્મા છું એમ, હું પરમાત્મા, મારે પરમાત્મા બનવાનું છે એમ કહ્યું છે. હું પરમાત્મા છું, ખાલી શું કરવાનું છે? વાહ, જગતમાં ક્યાંય હું પરમાત્મા છું એવી વાત ચાલતી નથી ભાઈયા. જૈન શાસનને છોડીને ભાઈયા, આ માર્ગ એવો છે કે તને વર્તમાનમાં ભગવાન કહીને બોલાવે છે અને પર્યાયમાં તું ભગવાન થઈ શકે, એ બે વાત આ શાસનની અદ્ભુત ભેટ છે. બાકી બહારમાં જાઓ ને તો હું ભગવાન છું એ વાળી વાત તો છે નહીં, અને હું ભગવાન બની શકું એ વાત નથી. ભગવાનના આપણે અંશ છીએ ત્યાં સુધીની વાત છે. આપણે ભગવાન બની શકીએ કેવી વાતો કરો છો? મજાક શું કરો છો? આપણે ભગવાન બની શકતા હોઈએ? અરે ભગવાન બની શકે નહીં, તું ભગવાન છે. આ માતા બહેનો હોય છે ને, મહેંદી મૂકે, મહેંદી મહેંદીનો રંગ રાત્રે મૂકો છો તો કેવો હોય છે? કેવો રંગ હોય છે? લીલો હોય છે ને. સવારે રંગ કેવો થઈ જાય છે? લાલ થઈ જાય છે ને. તો લાલ ક્યાંથી આવ્યો? અંદર બ્લડ આવ્યું અંદરથી બહાર? હા હતું ને. તો વિશ્વાસ છે કે નહીં? નહીં, લીલો મૂકીને સવારે લીલો રહેશે તો લીલો આખી રાત ઊંઘ ના આવે એવું થાય છે કોઈને? આમ હાથ મૂકીને ઊંઘી જાય છે ને. હા હે, બોલો હવે કે નહીં? પછી નહીં થાય તો નહીં થાય, કેટલો વિશ્વાસ હોય છે કે મૂક્યો છે લીલો ને સવારે હાથ કેવો થઈ ગયો છે? આમ કાઢી છે તો કેવો થઈ ગયો હશે? લાલ. બોલે લાલ ક્યાંથી આવે છે? એ મેંદીમાં, એ પરમાણુઓમાં એ રૂપે પરિણમન થવાની શક્તિ છે ને, એમ કહેશે જેમ પેલું મૂકી છે ભલે દેખાતું નથી પણ વિશ્વાસ છે કે આમાંથી આવો રંગ પ્રગટ થશે, એમ અહીંયા કહે છે. ત્રણ લોકના ના જિનેન્દ્ર ભગવાન ઇન્દ્રો ગણધરોની હાજરીમાં કહે છે કે અમે જે વાત કહીએ છીએ એ પ્રમાણે તું એક વાર વિશ્વાસ લાવ કે હું વર્તમાનમાં પરમાત્મા છું, અને અંદરમાં વિશ્વાસ લાવીશ ને તો જેમ પેલામાંથી રંગ પ્રગટ થાય છે એમ તારી પર્યાયમાં અતિન્દ્રિય આનંદનો રંગ પ્રગટ થયા વગર રહેશે નહીં ભાઈ. વિશ્વાસ તો લાવ એક વખત. આ હે આ યુગ સારમાં છે ને, હું પરમાત્મા છું એમ. ગુરુદેવ શ્રી કહેતા હતા એટલે કહેવાય આપણાથી. ગુરુદેવના પ્રવચનમાં આવે છે કે લગ્ન થાય ને તો હવે તો એકબીજાને પહેલાં મળે છે ને પછી નક્કી કરે. પહેલાં તો એવું હતું કે મા બાપ જે નક્કી કરે એ ખરું, બરાબર. હવે એ કહે છે કે લગ્ન કરે અને એ જે છે પત્ની જે છે એ ઘરે આવે અને રાત્રે સૂતા હોય ને તો એ પેલી પત્નીને કે પતિને એવી શંકા થાય, કેમ કે કોઈ દિવસે મળ્યા જ નથી, પહેલે વખતે મળ્યા છે, અને એને એવું થાય કે આ જે છે પતિ છે મને છરોલીને મારી નાખશે તો હું ઓળખતો તો છું નહીં. હે અને એ પતિને એવી શંકા થાય કે આ ક્યાંકથી આવી છે અને મને મારી નાખશે તો કોઈને શંકા થાય છે એવી બોલો. હે કેટલો વિશ્વાસ મૂકે છે ને, કેટલો વિશ્વાસ મૂકે છે. હે એમ કહે છે એ તો મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની જીવો પર તો વિશ્વાસ મૂકે છે, વિકારનો રસ છે. તો અહીંયા ત્રણ લોકના ના જિનેન્દ્ર ભગવાન કે જેમની ઓમ ધ્વનિમાં પરમ સત્ય વાત આવી છે એમની વાણી પર એક વાર તો વિશ્વાસ મૂક. સવારે કહ્યું હતું ને એક વાર તો અંદર જઈને ટેસ્ટ કરતો ખરો, ટેસ્ટ કર અને પછી ના પસંદ પડે તો પછી ના જતો અંદરમાં, ના પસંદ પડે તો ના જજો. આ ખ્યાલ આવે છે કે નહીં? હા, આ તમારું જે અવા કાડું છે ને, અવા કાડું તો છે તો ગુણકારી, અવા કાડું છે તો ગુણકારી, પણ એનો ટેસ્ટ બધું નાખીને સારો કરવો પડે છે. ખ્યાલ આવે છે કે નહીં? અને આ ચૈતન્ય અવા કાડું છે ને, એ ચૈતન્ય અવા કાડુંમાં કાંઈ નાખીને સારું કરવું પડે એવું નથી ભાઈ. આ તો છે પણ ગુણોનો ભંડાર અને એનો ટેસ્ટ પણ સારો છે, નેચરલ ટેસ્ટ સારો. આનો છે તો ગુણકારી શરીર માટે, પણ એને બધું મરી મસાલા ભભરાવીને સારું કરવું, એટલું અંતર છે ભાઈ આમાં. સમજાય છે કે નહીં? હા, આવું છે ભાઈ. આ જો તમારી સીડી કોઈ સાંભળશે ને મારા દેશમાં તો કે આ શું છે તમારું અવા કાડું બોલો. હે હજુ કેમ કે હવે કોઈ આવશે ને પ્રફુલભાઈ તમારી ભારતમાંથી કદાચ કોઈ સાંભળ્યું છે તો એ નહીં પૂછે, મસાઈ મારા જવાનું નહીં પૂછે કે પહેલાં તમારું અવા કાડું બતાવો ને. હજુ થઈ ગયું પારિણામિક ભાવનો કાળ કેટલો છે તો અનાદિ અનંત. હા હા, બરાબર. હવે છેલ્લો પ્રશ્ન જરા છે, પછી આપણે વચ્ચેના પ્રશ્ન પણ જોઈએ છે, ટાઈમ તો છે આપણી પાસે હજુ થોડું. પાંચ ભાવોમાંથી કયા ભાવ હે અને કયા ભાવ ઉપાદેશ હે તે જણાવો. આ તો અત્યંત પ્રયોજનભૂત છે, હે જ્ઞેય ને ઉપાદે. સવારે ભાવેન્દ્રિયમાં પણ વાત આવી હતી ને. હા હા, દ્રવ્યેન્દ્રિય તો જ્ઞેય છે, ભાવેન્દ્રિય હે છે. હે ગુરુદેવ શ્રીએ ખરેખર, હું તો રોજ કહું છું ને, કેવી કેવી ગિફ્ટ આપી છે આ જગ કો દેદી. હે 45 વર્ષ સુધી આ ધોધમાર વર્ષા કરી ભાઈ. આ હે જો, પાંચ ભાવમાંથી કયા ભાવ હે ને કયા ઉપાધિ કહેજો. હે ને ઉપાધિ એટલે ખ્યાલ આવે છે, પહેલાં સમજી લો. હે એટલે છોડવા જેવું, અને ઉપાધિ એટલે શું? ગ્રહણ કરવા જેવું, અને ગે માને માત્ર જાણવા લાયક, બરાબર. જોજો, પાંચ ભાવોમાંથી ઔદયિક ભાવ છે એ હે છે. હે માને છોડવા જોઈએ. ઔદયિક ભાવ હે કહેતા તરત જ ખ્યાલ આવજો, બોલે મિથ્યા દર્શન, અજ્ઞાન, કષાય, લેશિયા, એ બધા ભાવો કેવા છે? છોડવા જેવા છે. પછી ઔપશમિક ભાવ તથા સાધક દશાનો, જો ઔપશમિક ભાવ તથા સાધક દશાનો ક્ષાયોપશમિક ભાવ અને ક્ષાયિક ભાવ પ્રગટ કરવાની અપેક્ષાએ ઉપાદે. તો હેમાં તો કયો લીધો? ઔદયિક ભાવ હે છે. અને ઉપાદેમાં શું લીધું? ઉપાદેમાં ઔપશમિક ભાવ પ્રગટ કરવાની, પ્રગટ કરવાની, ઔપશમિક ભાવ પ્રગટ કરવા જેવો છે. અને સાધક દશાનો ક્ષાયોપશમિક ભાવ, સાધક દશાનો ક્ષાયોપશમિક ભાવ, જે ક્ષાયોપશમિક પેલા ચાર જ્ઞાન કહે ને, મતિ, શ્રુત, અવધિ, મનઃ, પર્યય, ક્ષાયોપશમિક સમ્યક્ત્વ, ક્ષાયોપશમિક ચારિત્ર, દેશ, સંયમ વગેરે છે એ ક્ષાયોપશમિક ભાવ ધર્મનો. અને ક્ષાયિક ભાવ જે અરહંત અને સિદ્ધ ભગવાનને જે જોવામાં આવે છે ને મુખ્ય રૂપથી, એક ક્ષાયિક ભાવ પ્રગટ કરવાની અપેક્ષાએ ઉપાદે, આશ્રય કરવાની નહીં પ્રગટ કરવાની અપેક્ષાએ ઉપાદે. અને છેલ્લો પારિણામિક ભાવ આશ્રય કરવાની અપેક્ષાએ પછી ઉપાદેની આગળ શું લખ્યું છે? પરમ ઉપાદે. એટલે પરમ પારિણામિક ભાવ કયો ને, આશ્રય કરવાની અપેક્ષાએ પરમ ઉપાધિ હોય તો એ પંચમ ભાવ પારિણામિક ભાવ છે. જેને 11 નંબરની ગાથામાં સમયસારમાં કહ્યું, ભૂદત્થમ ખલુ સમ્મા દિઠ્ઠી હવદી જીવો. સમ્યક દર્શન કોના આશ્રય થાય છે? તો ભૂતાર્થના આશ્રય સમ્યક દર્શન પ્રગટ થાય છે. એ ભૂતાર્થનું નામ જ પંચમ ભાવ પારિણામિક ભાવ છે. બરાબર છે. હવે એક બીજો માર્મિક પ્રશ્ન બહુ સારો છે સમજવા જેવો, કે આ જે પાંચે ભાવ હોય છે ને, થોડુંક જરા સમજીએ આપણે કે પહેલા ગુણસ્થાનમાં જીવ છે એને કયા કયા ભાવ હોય શકે? પહેલા ગુણસ્થાનમાં પાંચ ભાવમાંથી પારિણામિક ભાવ ઔદયિક ભાવથી લો તમે, પહેલો આપણે જે ક્રમ છે એનાથી પકડતા જાઓ. પહેલા ગુણસ્થાનમાં તો પહેલા ગુણસ્થાનમાં પહેલો કયો ભાવ છે ક્રમમાં આપણો? ઔપશમિક. તો ઔપશમિક હોય ના હોય. બીજો કયો છે? ક્ષાયિક. ક્ષાયિક હોય કે ના હોય? ના હોય. ત્રીજો કયો નંબર છે? ક્ષાયોપશમિક હોય કે ના હોય? હોય. ક્ષાયોપશમિક હોય. બરાબર છે ને. જ્ઞાન દર્શન અંશ ખુલ્લું છે એટલું છે ને. તો ક્ષાયોપશમિક હોય. પછી ઔદયિક હોય કે ના હોય? મિથ્યા દર્શન કસાય લેશિયા હોય. પછી પારિણામ હોય કે ના હોય? હોય. તો પહેલા ગુણસ્થાનમાં કેટલા ભાવ થઈ ગયા? ત્રણ. થઈ કયા? બે ના હોય. ઔપશમિક અને ઔપશમિક ક્ષાયિક બે ના હોય. આમ તો દરેક ગુણસ્થાનમાં અલગ અલગ છે, પણ આપણે એમાં નથી, મોટા મોટા રૂપમાં ખ્યાલ આવે તમને એટલા માટે. બરાબર છે. હવે વાત લઈએ આપણે અરહંત ભગવાનની, અરહંત ભગવાનની લઈએ. તો અરહંત ભગવાને પાંચ ભાવ લઈએ એમાંથી. પહેલો આપણે ક્રમમાં શીખ્યા ઔપશમિક. અરહંત ભગવાનને હોય ઔપશમિક? ના હોય. પછી બીજો કયો? ક્ષાયિક. હોય કે ના હોય? હોય. પછી ત્રીજો? ક્ષાયોપશમિક. હોય કે ના હોય? ક્ષાયોપશમિક ના હોય. અરહંત ભગવાને ક્ષાયોપશમિક ના હોય, મૂકી દો એને. બરાબર છે. પછી ઔદયિક હોય કે ના હોય? હોય. પેલો અસિદ્ધત્વ યાદ કરી લો, અસિદ્ધત્વ 14માં સુધી તો હોય. પછી કયો રહ્યો? પારિણામિક. હોય કે ના હોય? હોય. તો કેટલા હોય અરહંત ભગવાનને? ત્રણ. આપણને કેટલા હોય? ત્રણ. સરખા થઈ ગયા ને. અરહંત ભગવાનને ત્રણ, આપણે ત્રણ. હા, પણ અરહંત ભગવાનને જે ત્રણ છે એ આપણને નથી, એ ના, એ ખ્યાલ આવ્યો કે ના આવ્યો? અને આપણને જે ત્રણે ત્રણ છે એ નથી, એમાં ક્યાંક ચેન્જ છે. બરાબર છે કે નહીં? કે આપણને જે ત્રણ કહ્યા કયા કયા? આપણને જે ત્રણ કહ્યા કયા કયા? ક્ષાયોપશમિક, ઔદયિક અને પારણ. ક્ષાયોપશમિક, ઔદયિક. અરહંત ભગવાનને જે ત્રણ કહ્યા ને એમાં ક્ષાયિક, ઔદયિક અને પારિણામિક કહ્યા. જો તમને સીધું કરીએ, ત્રણ આપણા પકડો તમે. ક્ષાયોપશમિક, ઔદયિક અને પારિણામિક. તો ઔદયિક અને પારિણામિક તો અરહંત ભગવાનને હોય છે, પણ આ જે પહેલો ક્ષાયોપશમિક છે ને એ નથી હોતું, એની જગ્યાએ એમને કયું હોય છે? ક્ષાયિક હોય છે. એમને ક્ષાયિક, ઔદયિક અને પારિણામિક એ ત્રણ હોય છે. બરાબર છે કે નહીં? એ પ્રમાણે છે. પછી ઔદયિકમાં અલગ અલગ પ્રકારના હોય એ વાત અલગ છે, કે એમને જે ઔદયિક છે આપણે નથી, આપણે છે એમને નથી એ વાત અલગ છે. પણ ખાલી સમુચ્ચય રૂપથી જોવા મળે તો આપણે ત્રણ ને એમને ત્રણ પણ એક જ ભાવમાં ડિફરન્સ થઈ જાય છે. કયા ભાવમાં? ક્ષાયોપશમિકની જગ્યાએ એમને કયો છે? ક્ષાયિક છે. બસ. બાકી ઔદયિક અને પારિણામિક તો કેવા છે? કોમન છે ઔદયિક ને પારિણામિક. પણ જે ચેન્જ થયો એ ક્ષાયોપશમિકની જગ્યાએ એમને ક્ષાયિક જોવામાં આવે છે. હવે સિદ્ધ ભગવાનને લો આપણે. સિદ્ધ ભગવાનને કેટલા ભાવ છે બાગડાજી? સિદ્ધ ભગવાનને પાંચ ભાવમાંથી લઈએ. ઔપશમિક, ક્ષાયિક હોય. પછી ક્ષાયોપશમિક ના, ઔદયિક ના, પારિણામિક હોય. તો સિદ્ધ ભગવાનને કેટલા ભાવ છે? બે. કયા બે ભાવ દીપકભાઈ? ક્ષાયિક ભાવ ને પારિણામિક ભાવ. સિમંદર ભગવાન વિદેહમાં છે, કેટલા ભાવ છે હરીશભાઈ વિદેહમાં? સિમંદર ભગવાન ત્રણ. કયા કયા? ક્ષાયિક, ઔદયિક અને પારિણામિક છે. બરાબર છે. હા, હવે જ રાહ જુઓ. હવે આપણે આ એક જીવને ત્રણ ત્રણ ભાવ જોયા, કોઈને બે ભાવ જોયા, કોઈને ત્રણ ભાવ જોયા. હવે વાત એ સમજવાની છે કે એક જીવ એવો છે જેને પાંચે પાંચ ભાવ જોવામાં આવે છે. કેટલા ભાવ? પાંચે પાંચ ભાવ જોવામાં આવે છે. એ ક્યારે? તો જરા જુઓ તમે. પ્રશ્ન નંબર છે 29 નંબરનો પ્રશ્ન. કયા જીવને એક સાથે પાંચ ભાવો જોવામાં આવે છે. બળે ને પ્રશ્ન, કયા જીવને એક સાથે પાંચે ભાવ? તો જ્યારે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવ, એટલે જેની શ્રદ્ધા પૂરી શુદ્ધ થઈ છે, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવ, એટલે ક્ષાયિક ભાવ તો આવી ગયો, ક્ષાયિક ભાવ આવી ગયો, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવ કઈ શ્રેણી માંડે? ઉપસમ શ્રેણી માંડે, તો ઉપશમિક ભાવ આવી ગયો, બરાબર છે. છે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ અને ચારિત્ર મોહની કર્મનો ઉપશમ કરતો જાય છે, તો ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ શ્રેણી કઈ માંડી? ઉપશમ. તો બે ભાવ તો આવી ગયા, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવ ઉપસમ શ્રેણી માંડે ત્યારે એને એક સાથે પાંચે ભાવ જોવામાં આવે છે. તો હવે જરા તમે યાદ રાખો, આ જે વાત ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવ શ્રેણી માંડે છે એની વાત છે. તો શ્રેણીના જે ગુણસ્થાન છે ને, ઉપસમ શ્રેણીના ગુણસ્થાન 8, 9, 10 અને 11, તો બે ભાવ તો ઓલરેડી એમાં આપણને મળી જાય છે. ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવ જ્યારે ઉપસમ શ્રેણી માંડે તો બે ભાવ તો આવી ગયા. કયા કયા? ક્ષાયિક અને ઔપશમિક. હવે બાકી કેટલા રહ્યા? ત્રણ. તો હવે જરા જોતા જઈએ, પારિણામિક હોય કે ના હોય? પારિણામિક તો બધાને હોય. પછી બાકી કયો રહ્યો? ઔદયિક. ઔદયિક પણ પહેલા ગુણસ્થાનથી કયા ગુણસ્થાન સુધી? 14માં. તો ઔદયિક પણ હોય. બાકી કયો રહ્યો? ક્ષાયોપશમિક. ક્ષાયોપશમિક પહેલાથી 12માં સુધી, તો ક્ષાયોપશમિક પણ હોય છે, બરાબર છે કે નહીં? તો જ્યારે ક્ષાયિક સમ્ય દ્રષ્ટિ જીવ કઈ શ્રેણી માંડે? ઉપસમ શ્રેણી માંડે, એ વખતે એ જીવને એક સાથે પાંચે ભાવ જોવામાં આવે છે. એની થોડી વિસ્તારથી ચર્ચા આપણે કાલના વ્યાખ્યાનમાં ફરીથી આને કરીશું, બરાબર છે? એટલે વધારે થોડો ખ્યાલ આવશે. અત્યારે આપણે થોડુંક મૂકી રાખ્યું છે ટપકું, કાલે એને ખોલીશું. અને આવતીકાલે તમે છે ને બહેનશ્રીના વતનામૃત છે ને એ અહીંયા રાખજો. આ પાંચે ભાવનું જે કહેવાય ને, એની સાથેનું જે આખું ભેગું વર્ણન છે, બહુ અદ્ભુત બોલશે, એની ચર્ચા કાલના વ્યાખ્યાનમાં એમાંથી અને આમાં જે થોડું રહે છે એનાથી ચર્ચા કરો. તમને ખ્યાલ આવશે કે પાંચ કદાચ તમે વાંચ્યું પણ હશે, પણ હવે તમે વાંચશો તો અંદરમાંથી વિશેષ એનું સ્પષ્ટીકરણ તમને ખ્યાલ પણ આવશે. 28મો ઔપશમિક સમ્યક તો ના કેટલા ભેદ છે, કયા પ્રથમ ઉપશમ? હા, તો એ પણ લઈ લઈશું કાલે, બરાબર છે, લઈ લઈશું કાલે. આપણી પાસે છે ને સમય, એટલે મને પ્રથમ જે બાકી રહી ગયા છે હું જોઈ લઈશ આજે, બરાબર.
જન વાણી જગ મૈયા જનમ દુખ મેટ દો, જન